એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે એમ કહી શકાય કે આપણા સૌના જીવન સાથે વણાઈ ગયો છે, આપણી જાતને ટ્રેક કરવી.
હા, બિલકુલ.
અને આ માટે આપણે વાત કરીશું પુસ્તક સેલ્ફ ટ્રેકિંગ વિશે, જેના લેખકો છે જીના નેફ અને ડોન નાફુસ.
ખરેખર બહુ જ સમયસરનો વિષય છે. આજકાલ કોણ નથી કરતું, હાથ પર પેલું ફિટનેસ બેન્ડ હોય કા તો મોબાઈલમાં હેલ્થ એપ.
સાચી વાત છે.
આપણે કેટલા કલાક ઊંઘ્યા, કેટલા ડગલા ચાલ્યા, હૃદયના ધબકારા કેવા રહ્યા, અરે કેટલું પાણી પીધું, એ બધો ડેટા આપણે સતત ભેગો કરી રહ્યા છીએ.
હા, પણ સવાલ એ છે કે શું આ માત્ર આંકડા જ છે કે પછી આ ટ્રેકિંગ પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે?
બરાબર. આ પુસ્તક આપણને એ જ સમજવામાં મદદ કરે છે કે આ ટેકનોલોજીના જમાનામાં આપણા પોતાના ડેટા સાથેનો આપણો સંબંધ ખરેખર કેવો બની રહ્યો છે. શું એ આપણને મદદ કરે છે કે પછી કંઈક બીજું જ?
હા, અને એટલે જ મને લાગે છે કે આ પુસ્તકના લેખકો કોણ છે એ જાણવું રસપ્રદ છે. કારણ કે આ કોઈ ટેક કંપનીના માર્કેટિંગવાળા નથી, પણ ખરેખર અભ્યાસુઓ છે.
એકદમ સાચી વાત. જીના નેફ એ સમાજશાસ્ત્રી છે. એમનું કામ ટેકનોલોજીની સમાજ અને મોટી સંસ્થાઓ પર શું અસર થાય છે એના પર છે. એટલે કે એ મોટી તસવીર જુએ છે,
એટલે કે સિસ્ટમ લેવલ પર શું બદલાવ આવે છે એ બધું.
હા, અને બીજા લેખક ડોન નાફુસ એ સાંસ્કૃતિક માનવશાસ્ત્રી છે. એ ઇન્ટેલ જેવી કંપનીમાં રિસર્ચર રહી ચૂક્યા છે. એમનું ધ્યાન લોકોના રોજબરોજના અનુભવો પર હોય છે.
અચ્છા,
મતલબ કે સામાન્ય માણસ આ ટેકનોલોજી અને ડેટા સાથે ખરેખર શું કરે છે, એમને કેવું લાગે છે, એની પાછળની કહાણી શું છે, એ બધું એ ઊંડાણપૂર્વક જુએ છે.
ઓહ, એટલે એકનો અભિગમ જાણે ઉપરથી નીચે જોવાનો સમાજ અને સિસ્ટમ પર, અને બીજાનો નીચેથી ઉપર એટલે કે વ્યક્તિના અનુભવ પર.
બરાબર.
આ તો બહુ સરસ કોમ્બિનેશન કહેવાય. આ જ કદાચ પુસ્તકને ખાસ બનાવે છે ને?
ચોક્કસ. ટેડી, સેલ્ફ ટ્રેકિંગ એ ખાલી વ્યક્તિગત શોખ નથી રહ્યો, હવે એક સામાજિક ઘટના પણ બની ગઈ છે. આ બંને લેખકોએ વર્ષો સુધી ક્વોન્ટિફાઈડ સેલ્ફ, પેલી QS ચળવળનો અભ્યાસ કર્યો છે.
હા, એનો ઉલ્લેખ છે સારાંશમાં.
હા, એટલે તેઓ માત્ર ઉપર ઉપરથી વાત નથી કરતા, પણ ઊંડાણપૂર્વક વિશ્લેષણ આપે છે. અને મહત્વનું એ છે કે તેઓ કોઈ ટેકનોલોજીના અંધભક્ત પણ નથી કે સખત વિરોધી પણ નથી. એ તો બસ આની પાછળની વાસ્તવિકતા શું છે એ સમજાવવાનો પ્રયાસ કરે છે.
સરસ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, શું કહેવા માંગે છે લેખકો ટૂંકમાં?
જો મુખ્ય વિચાર કહીએ ને તો એ છે કે સેલ્ફ ટ્રેકિંગ એ ફક્ત આંકડા ભેગા કરવાની, એટલે કે ગણતરી કરવાની ક્રિયા નથી. આપણે જે ડેટા ઉત્પન્ન કરીએ છીએ, પગલા, ઊંઘ, કેલરી વગેરેને લેખકો સોફ્ટ ડેટા કહે છે.
સોફ્ટ ડેટા, આ શબ્દ થોડો નવો લાગ્યો, જરા સમજાવશો? એનો મતલબ કે એ ભરોસાપાત્ર નથી? ડેટા તો ડેટા હોય ને.
નાના, એવું નથી કે ભરોસાપાત્ર નથી, પણ એ હાર્ડ વૈજ્ઞાનિક તથ્ય જેવો નથી હોતો. સોફ્ટનો મતલબ અહીં એ છે કે એ ડેટા હંમેશા સંદર્ભ પર આધાર રાખે છે, ઘણીવારે અસ્પષ્ટ હોય છે, અને એનો સાચો અર્થ કાઢવા માટે આપણી સમજ, આપણી મહેનતની જરૂર પડે છે.
ઓકે.
એટલે પુસ્તક પેલી ટેક ઉદ્યોગની વાતને પડકારે છે કે વધુ ડેટા એટલે વધુ જ્ઞાન, એવું હંમેશા નથી હોતું.
એટલે ઉદાહરણ તરીકે, મારો ફોન કહે કે હું 8 કલાક ઊંઘી, પણ જો હું સવારે ઉઠીને એકદમ થાકેલી હોઉં તો એ 8 કલાકના આંકડાનો શું મતલબ? મારો પોતાનો અનુભવ પણ એટલો જ મહત્વનો છે ને?
બિલકુલ, એ જ વાત છે. એ જે તમારો અનુભવ છે એ સંદર્ભ છે, એના વગર પેલો 8 કલાકનો આંકડો અધૂરો છે. એ જ ડેટાની સોફ્ટનેસ છે.
સમજાયું.
લેખકો કહે છે કે સાચું મૂલ્ય એ આંકડાઓમાં નથી, પણ એ આંકડાઓનો અર્થ કાઢવાની જે પ્રક્રિયા છે ને એમાં રહેલું છે. આપણે ડેટા સાથે શું વાર્તા જોડીએ છીએ, એને કેવી રીતે સમજીએ છીએ, અને એ સમજ આપણા નિર્ણયો અને આપણી ઓળખને કેવી રીતે ઘડે છે એ વધારે મહત્વનું છે. પુસ્તકનો ઉદ્દેશ્ય પેન ગેજેટ્સ અને આંકડાઓથી આગળ જઈને આ માનવીય પાસાને ઉજાગર કરવાનો છે કે ભાઈ આપણા જીવનમાં ડેટામાં ફેરવવાનો ખરેખર અર્થ શું છે, એના પરિણામો શું છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ પુસ્તકમાં. એની શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તકની શરૂઆત પેલી ક્વોન્ટિફાઈડ સેલ્ફ એટલે કે QS ચળવળના ઉલ્લેખથી થાય છે. આ લગભગ 2007ની આસપાસ શરૂ થયેલી.
હા.
એનો મુખ્ય સિદ્ધાંત હતો આંકડા દ્વારા સ્વજ્ઞાન, મતલબ કે પોતાના વિશે વધુ જાણવું પણ આંકડાઓની મદદથી. એ સમયે લોકો જાતે જ પોતાના રસથી ડેટા ટ્રેક કરતા
અને એ લોકો મીટિંગો પણ કરતા એમ કહ્યું હતું ને.
હા, એમની શો એન્ડ ટેલ જેવી મીટિંગો થતી. ત્યાં લોકો ભેગા મળીને પોતાના ટ્રેકિંગના અનુભવો, શું તારણ કાઢ્યો, કઈ રીતે ડેટા વાપર્યો એ બધું શેર કરતા. આ બતાવે છે કે શરૂઆતથી જ આમાં એક સામાજિક પાસું હતું. ડેટાનો અર્થ કાઢવા માટે સમુદાય અને ચર્ચાની જરૂર પડતી હતી.
એટલે કે આ કંઈ ફક્ત ટેકનોલોજીની જ વાત નહોતી, શરૂઆતથી જ એમાં માણસો, એમના અર્થઘટન, એમનો સમુદાય આ બધું જોડાયેલું હતું. પણ ત્યારે પણ આ ડેટા સોફ્ટ જ હશે, ખરું ને?
હા તો, બિલકુલ. લેખકો સમજાવે છે કે ડેટા સોફ્ટ કેમ છે. જુઓ, એક તો સેન્સર ક્યારેય 100% સાચા નથી હોતા, થોડી ઘણી ભૂલ રહેવાની,
બરાબર.
બીજું, જ્યારે આપણને ખબર હોય કે આપણું માપ લેવાઈ રહ્યું છે ત્યારે આપણું વર્તન બદલાઈ શકે, આપણે કદાચ વધુ ધ્યાન રાખીએ અથવા ઓછું.
હા, એવું બને.
ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, સંદર્ભનો અભાવ. જેમ તમે પેલું ઊંઘનું ઉદાહરણ આપ્યું, તમારો સ્લીપ સ્કોર ઓછો આવ્યો, પણ કેમ? શું આગલી રાતે કોઈ પાર્ટીમાં ગયા હતા, કોઈ ચિંતા હતી, પરીક્ષા હતી, ભારે જમવાનું હતું? એ કારણ જાણ્યા વગર ખાલી સ્કોરનો શું અર્થ?
અને આપણું શરીર પણ કોઈ મશીન જેવું નથી કે એક ધારું જ ચાલે. ક્યારેક બીમાર હોઈએ, ક્યારેક થાકેવા હોઈએ, એ સતત બદલાતું રહે છે.
બરાબર. શરીર ગતિશીલ છે, જટિલ છે, અને છેલ્લે એક જ ડેટા પોઈન્ટના ઘણા અર્થ નીકળી શકે. દાખલા તરીકે, હાર્ટ રેટ વધ્યો તો એ કસરતને કારણે છે, ઉત્સાહને કારણે છે, કે પછી ગભરાટને કારણે છે?
હા, સાચી વાત.
આ બધું મળીને ડેટાને સોફ્ટ બનાવે છે. એટલે લેખકો કહે છે કે ધ્યાન ફક્ત ડેટા ભેગા કરવા પર નહીં, પણ એના અર્થઘટન પર, એને સમજવા પર હોવું જોઈએ.
અને આ અર્થઘટનનું કામ એ કંઈ સહેલું નથી હોતું એમ પુસ્તક કહે છે.
બિલકુલ નહીં. લેખકો અને અર્થ કાઢવાની મહેનત, ઇન્ટરપ્રિટેશન વર્ક કહે છે. આ કોઈ ઓટોમેટિક પ્રોસેસ નથી. આમાં આપણું દિમાગ લગાવવું પડે, આપણી ભાવનાઓ જોડાય, અને સમય પણ આપવો પડે. આપણે બધા જાણીએ અજાણીએ આ કરીએ છીએ, પણ ટેક કંપનીઓ ઘણીવાર આ મહેનતને ઓછી આંકે છે. એમને લાગે કે બસ એક સરસ મજાનું ડેશબોર્ડ બનાવીને આપી દીધું એટલે કામ પૂરું.
પણ ડેશબોર્ડ તો ખાલી આંકડા બતાવે, એ જવાબ નથી આપતું.
એ જ, ડેશબોર્ડ જવાબ નથી, એ તો ફક્ત શરૂઆત છે, સવાલોની શરૂઆત છે.
એટલે વપરાશકર્તા જાણે પોતાના જીવનનો જાસૂસ બની જાય છે. ડેટા જુએ, કોઈ પેટર્ન શોધવાનો પ્રયત્ન કરે, નાના નાના પ્રયોગો કરે. શું આ ખાવાથી મારી ઊંઘ બગડે છે? શું આટલા પગલાં ચાલવાથી મને ખરેખર સારું લાગે છે? એવું બધું.
હા, બરાબર. અને લેખકો કહે છે કે આ પ્રક્રિયા ઘણીવાર ગોળ ગોળ ફરવા જેવી કે નિરાશાજનક પણ હોઈ શકે, કારણ કે સ્પષ્ટ સીધો જવાબ મળવો મુશ્કેલ હોય છે.
કેમ?
કારણ કે જીવન જટિલ છે, ઘણા બધા પરિબળો એકસાથે કામ કરતા હોય છે. એટલે આ માટે એક નવી જ જાતની સાક્ષરતા જોઈએ, જેને લેખકો ક્રિટિકલ ડેટા લિટરેસી કહે છે. એમાં આંકડા સમજવાની શક્તિ પણ જોઈએ, પોતાના શરીર અને મનને સાંભળવાની આવડત પણ જોઈએ, અને સંદર્ભને ધ્યાનમાં રાખવાની સમજ પણ જોઈએ. એપ્સ જે ડેટા આપે છે અને આપણને જે સમજણ ખરેખર જોઈએ છીએ એની વચ્ચે ઘણીવાર મોટો ખાલીપો રહી જાય છે. આ એક અદૃશ્ય ડેટા વર્ક છે જે આપણે બધા કરીએ છીએ, પણ જેની કોઈ ગણતરી નથી થતી.
અને તમે પહેલા સામાજિક પાસાની વાત કરી હતી. શું આપણો ડેટા ફક્ત આપણો જ રહે છે કે પછી એ બીજાઓ સુધી પણ પહોંચે છે?
ભાગ્યે જ ફક્ત આપણો રહે છે. લેખકો કહે છે કે ડેટાનું પણ એક સામાજિક જીવન, સોશિયલ લાઈફ ઓફ ડેટા હોય છે.
રસપ્રદ. કઈ રીતે?
આપણે ઘણીવાર આપણો ડેટા બીજાઓ સાથે શેર કરીએ છીએ. ક્યારેક ડૉક્ટરને બતાવવા, ક્યારેક કોઈ ઓનલાઈન ગ્રુપમાં સલાહ લેવા કે સપોર્ટ મેળવવા. જેમ કે ડાયાબિટીસના દર્દીઓ પોતાના શુગર લેવલ શેર કરે.
હા, એવો બને છે.
ક્યારેક જવાબદારી માટે, જેમ કે મિત્રો સાથે પેલી સ્ટેપ્સ ચેલેન્જ રાખીએ. ક્યારેક ફક્ત પોતાની ઓળખ વ્યક્ત કરવા માટે, જેમ કે સ્ટ્રાવા જેવી એપ પર લોકો પોતાની રનિંગ કે સાયકલિંગની વિગતો શેર કરે.
હા, જાણે કહેવા માંગતા હોય કે જુઓ હું ફિટ છું અથવા મેં આ સિદ્ધિ મેળવી.
બરાબર. એટલે ડેટા વાતચીતનું, પોતાની ઓળખ બનાવવાનું અને બીજાઓ સાથે જોડાવવાનું એક નવું માધ્યમ બની ગયું છે.
પણ આના નકારાત્મક પાસા પણ હશે જ ને? દેખાદેખી, સરખામણી કરવાનું દબાણ, સતત સારું પરફોર્મ કરવાની ચિંતા, એવું બધું.
ચોક્કસપણે. લેખકો એની પણ વાત કરે છે. સામાજિક દબાણો આવે છે, પોતાની પ્રાઇવસીનો ભંગ થવાનો ડર રહે છે, અને આપણો વ્યક્તિગત અનુભવ, આપણી તબિયત જાણે કે એક વસ્તુ બની જાય છે જેનું પ્રદર્શન કરવાનું હોય. આપણો ડેટા, આપણી હેલ્થ, આપણી શિસ્ત અને અમુક અંશે તો આપણી નૈતિક કિંમત બતાવવાની એક નવી ભાષા બની રહ્યો છે. આના સૂક્ષ્મ પણ ગંભીર સામાજિક દબાણો છે.
હવે આરોગ્યના ક્ષેત્રમાં આની શું અસરો છે? કારણ કે મોટાભાગની એપ્સ અને ડિવાઇસ તો હેલ્થ અને વેલનેસ માટે જ હોય છે. ફાયદા શું છે અને જોખમો શું છે?
ફાયદા તો દેખીતા છે, ખાસ કરીને જેમને લાંબા ગાળાની બીમારીઓ છે, જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર વગેરે. એ લોકો પોતાની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે,
એટલે કે પોતાના શરીરમાં શું ચાલી રહ્યું છે એના પર નજર રાખી શકે.
હા, કઈ વસ્તુથી તકલીફ વધે છે, ટ્રિગર્સ એ ઓળખી શકે, ડોક્ટર સાથે વધુ ચોક્કસ માહિતી સાથે વાત કરી શકે અને પોતાની સારવારમાં વધુ સક્રિય ભાગ લઈ શકે. આ ડેટા ડોક્ટરની બે મુલાકાતો વચ્ચે જે સમયગાળો હોય એમાં શું થયું એની માહિતી પૂરી પાડી શકે.
આ તો બહુ ઉપયોગી કહેવાય. પણ બીજી બાજુ શું આનાથી ચિંતા નથી વધતી? પેલો નાનું નાનું રીડિંગ જોઈને ટેન્શન લેવાનું?
એ પણ એક મોટો અને વાસ્તવિક મુદ્દો છે. લેખકો એને ડેટા સંચાલિત ચિંતા કહે છે. લોકો મેટ્રિક્સમાં થતા નાના નાના ફેરફારો પર વધુ પડતું ધ્યાન આપવા લાગે છે.
હા, અને કદાચ સામાન્ય બાબતોને પણ બીમારી જેવી ગણવા લાગે.
બરાબર, એને કહેવાય સામાન્ય જીવનનું મેડિકલાઇઝેશન. એટલે કે રોજિંદી સામાન્ય ક્રિયાઓ જેમ કે ઊંઘવું, ખાવું, ચાલવું, એને પણ સતત માપવાની અને ઓપ્ટિમાઇઝ કરવાની એક ધૂન સવાર થઈ જાય. જાણે જીવન એક પ્રોજેક્ટ બની ગયું હોય. અને ક્યારેક દર્દીના પોતાના અનુભવજન્ય સોફ્ટ ડેટા અને ડોક્ટરના ક્લિનિકલ હાર્ડ ડેટા વચ્ચે તણાવ પણ ઊભો થઈ શકે. કોનું માનવું? વળી આ બધી ટેકનોલોજી અને એના ફાયદા બધા સુધી સરખી રીતે પહોંચે છે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે.
આરોગ્ય સિવાય શું કામકાજના સ્થળે, એટલે કે ઓફિસોમાં પણ આ સેલ્ફ ટ્રેકિંગની અસર જોવા મળે છે?
બિલકુલ. હવે ઘણી કંપનીઓ એમ્પ્લોયી વેલનેસ પ્રોગ્રામના નામે કર્મચારીઓને ફિટનેસ ટ્રેકર કે એપ્સ વાપરવા પ્રોત્સાહિત કરે છે. ક્યારેક તો એપે પણ છે.
શેના માટે?
કહેવાય છે તો કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે. પણ ક્યારેક તેનો ઉપયોગ ઉત્પાદકતા માપવા કે કર્મચારીઓ પર નજર રાખવા માટે પણ થઈ શકે છે.
ઓહ, તો અહીં પેલો સવાલ આવે કે આ કેટલું સ્વૈચ્છિક છે અને કેટલું દબાણ હેઠળ.
બરાબર. શું આ ખરેખર કર્મચારીના ફાયદા માટે છે કે પછી કંપનીના મેનેજમેન્ટના હિત માટે? અહીં પણ કર્મચારીઓના આરોગ્ય ડેટાનું એક રીતે કોમોડિફિકેશન, એટલે કે વસ્તુની જેમ મૂલ્યાંકન થઈ રહ્યું છે.
અને આ બધો ડેટા જે ભેગો થાય છે આપણી હેલ્થ એપ્સમાંથી, ઓફિસના પ્રોગ્રામમાંથી, એ જાય છે ક્યાં? કોને ફાયદો થાય છે આનાથી? એ પણ એક મોટો મુદ્દો છે ને.
ખૂબ જ મોટો મુદ્દો છે. લેખકો આની પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. આ ડેટા મોટી ટેક કંપનીઓ પાસે જાય છે, વીમા કંપનીઓ પાસે જાય છે, ક્યારેક સરકારો પાસે પણ જાય છે. આ બધું સર્વેલન્સ કેપિટલિઝમનો એક ભાગ છે.
સર્વેલન્સ કેપિટલિઝમ?
હા, એટલે કે આપણી અંગત માહિતી અને ડેટાનો ઉપયોગ કરીને નફો કમાવાની આખી સિસ્ટમ. આનાથી પ્રાઇવેસી, ડેટાની માલિકી કોની, અલ્ગોરિધમમાં રહેલા પક્ષપાત, આવા અનેક ગંભીર નૈતિક અને સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. પુસ્તક આપણને સવાલ પૂછવા પ્રેરે છે કે આ ડેટાના ખેલમાં ખરેખર કોણ જીતી રહ્યું છે, ફાયદો કોને થઈ રહ્યો છે.
તો આટલી બધી જ જટિલતાઓ અને ચિંતાઓ પછી લેખકો કોઈ સમાધાન સૂચવે છે? આગળનો રસ્તો શું હોઈ શકે?
હા, તેઓ કોઈ એક જાદુઈ જવાબ નથી આપતા, પણ બે મુખ્ય દિશાઓ તરફ ધ્યાન દોરે છે. એક, આપણને માનવ કેન્દ્રિત, હ્યુમન સેન્ટર્ડ ટેકનોલોજીની જરૂર છે.
એટલે
એવી ટેકનોલોજી જે ફક્ત ડેટા ભેગો કરવા પર જ ધ્યાન ન આપે, પણ માણસે ડેટાનો અર્થ કેવી રીતે કાઢે છે એ પ્રક્રિયામાં મદદ કરે, જે માનવીય સંદર્ભ, પેલી સોફ્ટનેસને સમજે અને એને ધ્યાનમાં રાખે.
અને બીજું
આપણે સૌએ, એટલે કે વપરાશકર્તાઓએ, જટિલ ડેટા સાક્ષરતા, ક્રિટિકલ ડેટા લિટરેસી કેળવવાની જરૂર છે.
જટિલ ડેટા સાક્ષરતા, આનો શું મતલબ થયો?
એનો મતલબ કે ડેટાને જેમ છે તેમ આંધળાપણે સ્વીકારી લેવાને બદલે તેના પર સવાલ ઉઠાવવાની ક્ષમતા વિકસાવવી. એ સમજવું કે આ ડેટા ક્યાંથી આવ્યો છે, એની મર્યાદાઓ શું છે, કોણે અને શા માટે ભેગો કર્યો છે, શું એના કોઈ બીજા અર્થ પણ નીકળી શકે, એને સંપૂર્ણ સત્ય ન માનવું.
એટલે કે થોડું વિવેક બુદ્ધિથી કામ લેવું.
હા, આંકડાઓની પાછળ છુપાયેલી વાર્તા, સંદર્ભ અને સંભવિત પક્ષપાતને સમજવાનો પ્રયાસ કરવો.
ચાલો આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ અને આપણા રોજિંદા જીવન સાથે જોડીને જોઈએ. મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ જ છે
કે ડેટા સોફ્ટ છે, એ સંદર્ભ વગર અધૂરો છે, ઉદ્દેશ્યપૂર્ણ સત્ય નથી. જેમ આપણે કોઈ મિત્રના મૂળનો અંદાજ ખાલી એના એક શબ્દ પરથી નથી લગાવતા, પણ આખી પરિસ્થિતિ જોઈએ છે, એમ ડેટાને પણ સંદર્ભમાં જોવો જોઈએ. ખરું ને?
બરાબર. બીજો મુદ્દો અર્થ કાઢવો, એ સમજણ કેળવવી, એ જ અસલી અને ક્યારેક મુશ્કેલ કામ છે. જેમ પરીક્ષાના માર્ક્સ કરતા એ સમજવું વધુ જરૂરી છે કે ક્યાં ભૂલ થઈ અને શું શીખ્યા, તેમ ડેટા પાછળનો અર્થ સમજવો એ જ મહત્વનું છે. ખાલી આંકડા ભેગા કરવાથી કંઈ નહીં વળે.
ત્રીજું, સેલ્ફ ટ્રેકિંગ એકલું અટલું કામ નથી, એ સામાજિક છે. આપણે ડેટા શેર કરીએ છીએ, સરખામણી કરીએ છીએ, બીજાઓ પાસેથી શીખીએ છીએ, સમુદાય બનાવીએ છીએ. જેમ આપણે સોશિયલ મીડિયા પર ખાવાના ફોટા કે ફરવાના અપડેટ મૂકીએ છીએ, એ ફક્ત માહિતી નથી પણ જોડાણ, ઓળખ અને ક્યારેક સરખામણીનો પણ ભાગ છે. સેલ્ફ ટ્રેકિંગ ડેટાનું પણ કંઈક આવું જ છે.
અને ચોથું, આ ટેકનોલોજી બેધારી તલવાર જેવી છે. એ આપણને શક્તિ પણ આપી શકે છે, આપણી સમજ વધારી શકે છે, પણ સાથે સાથે એ ચિંતા પણ વધારી શકે છે, આપણા પર નિયંત્રણ લાવી શકે છે અથવા આપણો ડેટા બીજાના ફાયદા માટે વાપરી શકે છે. એટલે સભાન રહેવું જરૂરી છે.
છેલ્લે પાંચમું, આપણે સૌએ ડેટા પ્રત્યે વધુ જાગૃત અને વિવેચક બનવાની જરૂર છે. જેમ આપણે સમાચાર વાંચતી વખતે વિચારીએ છીએ કે આ કોણે લખ્યું છે, એમનો શું હેતુ હશે, તેમ આપણે આપણા ડેટા વિશે પણ વિચારવું જોઈએ. આ જટિલ ડેટા સાક્ષરતા ખૂબ જરૂરી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે આખી વાતને ટૂંકમાં પણ બહુ સરસ રીતે રજૂ કરે છે. સારાંશમાં એનો ઉલ્લેખ હતો, એમાંથી કેટલાક પર વાત કરીએ.
હા, જરૂર. એક વિચાર મને બહુ ગમ્યો હતો જે ડેટાની સોફ્ટનેસ પર હતો. કંઈક એવું કે સેલ્ફ ટ્રેકિંગ ડેટા વાસ્તવિકતાનો અરીસો નથી, પણ એક પોર્ટ્રેટ જેવો છે જે સેન્સરના અધૂરા બ્રશથી દોરાયેલો છે અને કલાકારના, એટલે કે આપણા પોતાના અર્થઘટન અને સંદર્ભથી રંગાયેલો છે.
વાહ, આ તો બહુ સરસ રીતે કહ્યું. એ ડેટાની અપૂર્ણતા અને આપણા અર્થઘટનના મહત્વ પર ભાર મૂકે છે.
બીજો એક વિચાર પેલી અર્થઘટનની મહેનત પર છે. સેલ્ફ ટ્રેકિંગનું સૌથી મહત્વનું કામ ત્યાં શરૂ થાય છે જ્યાં ડેશબોર્ડ સમાપ્ત થાય છે. અસલી પડકાર ડેટા એકત્રિત કરવાનો નથી, પરંતુ સ્ક્રીન પર દેખાતા આંકડા અને આપણા જીવનની વાસ્તવિક વાર્તા વચ્ચેની કડી જોડવાનો છે.
એટલે કે ખરી મહેનત તો ડેટા જોયા પછી શરૂ થાય છે.
બરાબર. અને પેલો સામાજિક પાસા વિશે, આપણે ફક્ત પોતાના માટે જ ટ્રેક નથી કરતા, આપણે બીજાઓ માટે પણ ટ્રેક કરીએ છીએ. આપણો ડેટા લોકોને કહેવાની નવી રીત બની ગયો છે કે આપણે કોણ છીએ, આપણો સમુદાય શોધવાની અને આપણી આસપાસના લોકો સાથે આપણા જીવનને માપવાની રીત.
આ પણ વિચારવા જેવું છે. ડેટા જાણે આપણી ઓળખનો એક ભાગ બની રહ્યો છે. અને પેલું સશક્તિકરણ અને ચિંતાવાળું વાક્ય,
હા, એ પણ બહુ સંતુલિત હતું. દર્દીના ડેટા દ્વારા ડૉક્ટરના નિદાનને પડકારવાની દરેક વાર્તા સામે એક એવી સ્વસ્થ વ્યક્તિની વાર્તા પણ છે જે એક એવા ઉપકરણ દ્વારા ચિંતિત બને છે જે કદાચ સંપૂર્ણપણે સામાન્ય રાતની ઊંઘને પણ કોઈ સમસ્યા તરીકે જુએ છે. એટલે કે બંને બાજુ જોવી જરૂરી છે.
તો આ બધી ચર્ચા પછી આપણા શ્રોતાઓ આમાંથી પોતાના રોજિંદા જીવન માટે શું લઈ જઈ શકે, આપણે શું અલગ રીતે કરી શકીએ?
મને લાગે છે સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે આપણે આપણા પોતાના ડેટાના વિવેચક ગ્રાહક બનીએ. મતલબ કે જે પણ આંકડા આપણું ડિવાઇસ કે એપ બતાવે એના પર આંધળો વિશ્વાસ ન કરીએ,
એને અંતિમ સત્ય ન માની લઈએ.
હા,
એને એક સંકેત માનીએ, એક શરૂઆતનું બિંદુ.
હા,
અને પછી પૂછીએ આવું કેમ થયું હશે, એની પાછળનું કારણ શું. શક્ય હોય તો એ આંકડા સાથે પોતાની ગુણાત્મક નોંધો, જેમ કે તે દિવસે મૂડ કેવો હતો, શું ખાસ ઘટના બની, એ જોડીએ તો વધુ સારી સમજ મળે.
અને બીજો, કદાચ રોજરોજના નાના ઉતાર ચડાવ પર બહુ વધારે ધ્યાન આપવાને બદલે લાંબા ગાળાના વલણો, ટ્રેન્ડ્સ પર ફોકસ કરવો વધુ સારું રહેશે. ખરું ને?
બિલકુલ. એક રાત ઓછી ઊંઘ આવી કે એક દિવસ ઓછા પગલા ચાલ્યા, એનાથી બહુ ચિંતા ન કરવી. લાંબા ગાળે શું પેટર્ન દેખાય છે એ વધુ મહત્વનું છે.
અને કદાચ ડેટાનો ઉપયોગ પોતાની જાતને જજ કરવા માટે નહીં, પણ પોતાની જાતને વધુ સારી રીતે સમજવા માટે, વધુ સારા પ્રશ્નો પૂછવા માટે કરવો.
હા, આ ખૂબ મહત્વનું છે. અને શિસ્તની કસોટી તરીકે જોવાને બદલે સ્વશોધના એક પ્રયોગ તરીકે જોવું, જિજ્ઞાસાથી જોવું.
અને સૌથી મહત્વનું, જે તમે પહેલા પણ કહ્યું, આપણા પોતાના શરીર અને આપણા પોતાના અનુભવ પર ભરોસો રાખવો. એકદમ. જો તમારું ડિવાઇસ કહે કે તમે બહુ સરસ ઊંઘ્યા હતા પણ તમને સવારે ઉઠીને ખૂબ થાક લાગે છે, તો તમારા શરીરનું સાંભળો. ડેટા એ ઘણા બધા ઇનપુટ્સમાંથી ફક્ત એક છે. એ એકમાત્ર ઇનપુટ નથી. પેલું ઉદાહરણ હતું ને કે કોઈ વ્યક્તિ પગલા ઓછા થવાથી નિરાશ થાય પણ પછી યાદ આવે કે તે દિવસે બીજો ઘણો શારીરિક શ્રમ કર્યો હતો. એ સંદર્ભ હંમેશા મહત્વનો છે.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી વધુ વિચારવા જેવી વાત એ હતી કે જેને આપણે આટલો ઓબ્જેક્ટિવ ડેટા માનીએ છીએ એ પણ ખરેખર કેટલો બધો આપણા અર્થઘટન, આપણા સંદર્ભ અને આપણી લાગણીઓ સાથે જોડાયેલો છે, અને એનું સામાજિક પાસું પણ કેટલું મોટું છે. આ ખરેખર આંખ ખોલનારું હતું મારા માટે.
અને મને પેલો વિચાર ખૂબ ગમ્યો કે ડેટા એ જવાબ નથી પણ સારા પ્રશ્નો પૂછવાની શરૂઆત છે. એ આપણને આપણી જાત વિશે, આપણી આસપાસની દુનિયા વિશે વધુ જિજ્ઞાસુ બનવા પ્રેરે છે. અને ખરેખર આપણને એવી ટેકનોલોજીની જરૂર છે જે આ માનવીય જિજ્ઞાસા અને અર્થઘટનની પ્રક્રિયાને સમજે અને તેને સમર્થન આપે, ફક્ત આંકડાઓનો ઢગલો ન કરે.
આકાર આપે છે આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.